તારીખ 10/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 658
રાજચંદ્રનો એક પત્ર મૂક્યા છે. તેમાં તેઓ લખે છે કે જ્ઞાનીઓએ સંમત કરેલું સર્વ સંમત કર્મ એ છેલ્લું વચનામૃત છે. પત્રનું છેલ્લું વચનામૃત છે અને મને તો સર્વ પ્રદેશે આ જ સંમત છે એમ કરીને પોતે લખે છે ને. તો કે જ્ઞાનીઓને શું સંમત છે કે આત્મસ્વભાવમાં અભેદ દ્રષ્ટિ તે જ સર્વ જ્ઞાનીઓને સંમત છે. એ સિવાય કોઈ રાગથી ધર્મ થાય કે શરીરની ક્રિયા આત્મા કરે એ વાત કોઈ જ્ઞાનીને સંમત નથી. બરાબર. રાગથી ધર્મ ન થાય એટલે રાગ છે એ પછી વિકલ્પ રૂપ છે અને એ આત્મા સંબંધી ન હોય તો એનાથી ધર્મ નથી થતો. બીજો રાગ બીજા શુભ રાગથી તો ધર્મ નથી થતો પણ આત્માનો કોઈ વિકલ્પ છે એનાથી કોઈ રાગથી ધર્મ નથી થતો. જેમ કે ગુરુદેવ પાસેથી બધાએ સાંભળ્યું કે આત્મા જ્ઞાયક છે તો હું જ્ઞાયક છું જ્ઞાયક છું એમ હું જ્ઞાયક છું એમ વિકલ્પ કરે છે તેથી કોઈને ધર્મ નથી જતો. થાય છે એ નથી થતો. પણ કોઈ કોઈ એવું માને છે કે એમ કરતા કરતા થઈ જશે. આપણે જ્ઞાયક છીએ ચાલુ રાખો એમ કરતા કરતા થઈ જશે પણ આનંદ કાળે ન થાય. તો કેમ કે રાગથી ધર્મ ન થાય એ સિદ્ધાંતિક વાત છે. એ રાગમાં એ પ્રકારની શક્તિ જ નથી. પોતે મલિન હોવાથી એ બીજા ગુણોને શુદ્ધ કરે એવી વાત ક્યાં છે. ત્યાં પોતે જ મલિન છે. ઓળખીને બહુમાન કર્યું ને માટે સત્પુરુષ ની ભક્તિ માં લીન થવું એ ઓળખીને બહુમાન કર્યું ને માટે જ્ઞાન ની પર્યાય માં જાય છે. અનંત કાળ થી પોતાને પોતા વિશે જ ભ્રાંતિ રહી ગઈ છે. શ્રીમદ નું 23મા વર્ષે આ લખાણ છે. 172 તો 24મો વર્ષ આવે છે. 165 પણ આત્મા નવો થતો નથી. પણ આત્મા પોતે કોણ છે તેની અનંત કાળ થી પોતાને ખબર નથી. હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે તે વિશે જ ભ્રાંતિ રહી ગઈ છે. મારું સુખ જાણે કે બારમાં હોય એમ માને છે એટલે પોતાને જ વિશે ભ્રાંતિ છે. દેવ ગુરુ શાસ્ત્ર વિશે ભ્રાંતિ રહી ગઈ છે એમ ન કહ્યું. કેમ કે સાચા દેવ ગુરુ શાસ્ત્રને તો માન્યા પણ પોતાના આત્માને વિશે ભ્રાંતિ કદી ટાળી નથી. હા, કારણ કે બધા એમ માને છે કે આપણે દિગંબરમાં જઈને આપણે તો સપ્ટેમ્બર છોડીને દિગંબરમાં આવ્યા માટે ભ્રાંતિ છૂટી ગઈ કે નહીં. ઉપાદાન સ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે પણ નિમિત્તમાં ભૂલ રહી ગઈ છે એમ નથી. બીજી રીતે કહીએ તો વ્યવહાર સંબંધમાં ભૂલ તો ટાળી પણ આત્માનો સ્વભાવ શું તે જાણ્યો નહીં. બસ બીજી રીતે એટલે આ વાત છે. એટલે નિશ્ચય સંબંધી ભૂલ કદી ટાળી નથી. કેમ કે વ્યવહારમાં તો દ્રવલિંગી થયો અને નિરતિચાર ચારિત્ર પાડ્યું. વ્યવહારને ભૂલતો ન રહી. દેવગુરુ શાસ્ત્રની કૃપા થઈ જાય તો મારા આત્માનું કલ્યાણ થઈ જાય એમ માને છે તે પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ છે. એ તો તું લાયક થતો એ કૃપા કહેવાય. ન લાયક થાય તો કૃપા આવે ક્યાંથી. વગર લાયક હોય ને કૃપા આવી જાય કઈ ન આવે. જે દેવગુરુ શાસ્ત્રની કૃપાની વાત છે એ તો ઉપાદાન પરક જ છે. વચન નિમિત્ત પરક છે પણ વાત ઉપાદાન પરક છે. જીવે અનંતકાળમાં બધું કર્યું છે પણ આત્માનો સ્વભાવ શું તે વિશે ભ્રાંતિ કદી ટળી નથી. પોતા વિશે ભ્રાંતિ રહી ગઈ છે એટલે પોતે એટલે કોણ કે વિકાર વાળો પોતાને માનો તે પણ ભ્રાંતિ છે. આત્માને ક્ષણિક વિકાર જેટલો, આત્મા ક્ષણિક વિકાર જેટલો નથી. વિકાર રહિત એનો સ્વભાવ છે, તે સ્વભાવમાં ભ્રાંતિ રહી ગઈ છે. જીવે શુભ ભાવ અનંતવાર કર્યા છે પણ ભ્રાંતિ રહી થઈ ને શુદ્ધાત્માને કદી જાણ્યો નથી. પેલી વાત તો એ લીધી. પત્ર જ્ઞાની વિશે લખો છે, શરૂઆત કેવી રીતે પત્ર ની કરી છે? અનંતકાળથી પોતાની વિશે ભ્રાંતિ રહી ગઈ છે. આ એક અદભુત વિચારણાનું સ્થળ છે એટલે વિચારો તમે ઊંડા ઉતરીને. જ્યાં મતિની ગતિ નથી એટલે બહિર્મુખ ઉઘાડથી નહીં સમજાય. આત્મ સ્વભાવ બહિર્મુખ ઉઘાડથી નહીં સમજાય તો પછી વચનની વાતો પછી નહીં રહી. આ એક અવાચ્ય અદભુત વિચારણાનું સ્થળ છે એટલે કે વાણીથી ન કહી શકાય એવું અદભુત વિચારણાનું આ સ્થળ છે. અહીં આત્મ સ્વભાવના વિચારને અપૂર્વતા બતાવે છે. શું કીધું આમાંથી કીધું? જો કોઈ સ્વરૂપનો વિચાર કરે તો એને અપૂર્વ વિચાર કર્યો હોય તો કામ આવે એમ કે છે. આ એક ગુરુદેવની શૈલીમાં વિશિષ્ટ વાત છે. જે કૃપાળુ દેવ કેટલીક વાત કરે છે એનો મર્મ આ છે. ગુરુદેવ જે કે છે અપૂર્વ એટલે શું? પૂર્વે કદી ન કર્યો હોય એવો શબ્દાર્થ તો એવો થાય. કેમ કે જીવે અનંતવાર બધા સાધન કર્યા, શાસ્ત્રો વાંચ્યા, બીજા સાધન કર્યા, ત્યારે ત્યાં વિચાર આત્માનો ન કર્યો હોય ક્યાં વાત રહી? કે શાસ્ત્રો તો વાંચ્યા, જૈન શાસ્ત્રો વાંચ્યા તો કે અપૂર્વ વિચાર નથી કર્યો. અપૂર્વ વિચાર એટલે શું? કે જે વિચારથી અપૂર્વ સ્વભાવનું કાંઈક પણ ઉણાણ આવ્યું હોય એવું. વિચાર વિચારમાં ફરક શું? વિચાર વિચાર તો અપૂર્વ વિચાર એવું વિશેષણ લગાડે છે એટલે આપણે જરા એ વિષયમાં પ્રયોજનના લક્ષ્ય ઊંડા ઉતરવું જોઈએ. અપૂર્વ વિચાર આવ્યો નથી એટલે શું છે કે આમ ઉપર ઉપરથી આત્માના વિચારો ભલે કર્યા હોય, શું અંતરંગથી અમુક જે વાત આવવી જોઈએ આત્મામાંથી ઊંઘીને જે આવે છે તો એની જાગૃતિ આવે કઈક. શું? કે 15મા વર્ષે કૃપાળુ દેવે લખ્યું કે કોણ હું, સાથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, ત્રણ પ્રશ્નો મૂક્યા એક કડીમાં. તો એ શું કરવા મૂક્યા કે એમાં ઊંડા ઉતરવા માટે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. અંતર વિચાર અને બહિર વિચાર એવા બે ભેદ પાડી શકાય. વિચારના વિષયને વિચારીએ તો અંતર વિચાર અને બહિર વિચાર. અંતર વિચાર છે એમાં અપૂર્વતા આવે, બહિર વિચારમાં અપૂર્વતા ન આવે. ઉપર છેલ્લા વિચારો કરવા નથી. જેમ ભાવના ઉઠે છે આત્મ કલ્યાણની તો એ વિકલ્પ જ ઉઠે છે એમ કે. તો શું કે છે બેન શ્રી પોતાના વચનામૃતમાં કે ઉપર ઉપરના ભાવના તો અનંતવાર કરી, અંતરની ભાવના કરી નથી. આત્મામાંથી ઉત્પન્ન થયેલી, ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના નથી. રાગદ્વેષથી ઉત્પન્ન થયેલી છે. હવે આત્માના ની વિચારણામાં જીવ ક્યારે જાય છે? મોટા ભાગે તો જે ક્ષેત્રમાં આત્માના વિચારો થતા હોય એમાં એ માણસ ભળે ત્યારે એ બાજુનો વિચારો એને શરૂ થાય. કેમ કે જગતમાં તો અને સંપ્રદાયમાં તો એ વાત ગાયબ થઈ ગઈ છે નહીં. ત્યાં ગયા પછી પણ બે ભેદ પડે છે. શું કરવા બે ભેદ પડે છે કે એ માણસને ગયો શું કરવા? કોઈ રાગને વશ ગયો છે, ગાડીને વર્ષ કેવી રીતે જાય કે ભાઈ કોઈની સાથે જાય, ભાઈ હાલો ને અમારી સાથે, તમને કાં કોઈ સગા હોય, કાં કોઈ કુટુંબી હોય, કાં મા બાપ હોય, કાં ભાઈઓ હોય, કાં દીકરો હોય, કોઈને કોઈ લઈ જાય, કોઈ રાગને કારણે ગયો છે. આત્મકલ્યાણને મુખ્ય કરીને નથી ગયો, કાં દ્વેષને કારણે ગયો હોય, કાંઈક એવો પ્રકાર બની ગયો હોય કોઈની સાથે. આપણે ત્યાં નથી જવું, અહીંયા જવું છે. દ્વેષને વશ થાય તોય નહીં, રાગને વશ જાય તોય નહીં, ત્રીજું મોહને વશ જાય. મોહને વશ એવી રીતે જાય કે ભાઈ ત્યાં જશું તો કાંઈક આપણો સ્ટેટસ ગણાશે, ત્યાં બધા અમુક ક્વોલિટીના જ માણસો આવે છે. કેમ કે ગુરુદેવ પાસે એવું હતું કે ભાઈ 80% માણસો ત્યાં પૈસાવાળા આવે છે, હાઈ સોસાયટી છે બધી. શું ભાઈ નો દીકરો છે એ ત્યાં શ્રીમદ રાજચંદ્ર માં જાય છે, મેં પૂછ્યું કોનો, રાકેશભાઈ માં જાય ના, પછી એમ બોલે ખબર માં 5 વાગ્યા ના ઉઠી માં બસ માં વિયો જાય છે કે બસ આવે છે કે ડેઈલી બસ મળે કે, એટલે બે પરામાં બસ એમણે રાખે છે. ત્યાંથી માણસો આવે 5 વાગ્યામાં નીકળે તો 7 વાગે પહોંચી જાય મુંબઈ આડે છે. હા, અને ડિવોટેશન ઘણું છે લોકોનું. એક એક વ્યક્તિ 2 લાખ રૂપિયા બસના 12 મહિનાને આપી દે છે, 12 મહિનાનું બસ મારા તરફથી. ડિવોટેશન ઘણું છે એટલે અમને ક્યાંથી ખબર, ઘાટકોપરથી જે બસ બાંધતા આવતી હતી ને, એમ ઘાટકોપરમાં હું મૂકશો એ બસ બાંધી હતી ખોખાણી કરીને છે. અમે આ ખર્ચો અમે ભોગવીએ છીએ, કેટલો ખર્ચો આવે છે તો 2 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. તો જેને હવારમાં બસમાં જાય છે એમ કીધું ને, એટલે મેં પૂછ્યું રાકેશભાઈમાં જાય છે, તો કે હા રાકેશભાઈમાં જાય. ઠીક, એટલે એમને ખ્યાલ આવ્યો કે અમને બધી ખબર છે એ ત્યાં સ્ટેટસ છે. એ વાત સાચી છે. આમ તો શ્રીમદ રાજચંદ્ર મુંબઈવાળાના જૈનોની અંદર શ્રીમદ રાજચંદ્ર વાળાનું આજે એક સ્ટેટસ બને છે. કોઈ માન ગર્ભિત જાય, કોઈ લોભ ગર્ભિત જાય કે અહીંયા જશું તો આપણે સંબંધો સારા બંધા છે. આ બધા મોહના પ્રકારો છે, રાગ દ્વેષ અને લોભ અને માન, એ મોહને વશ આ બધા પ્રકારો પંથા હથિયા હોય. મોહ બધાનો, આ બધા જેના સંતાનો છે, મોહ તો બાપ છે એ નહીં. હવે તો કે અંતરથી જેને એવું ચીજું હોય કે મારે આત્મકલ્યાણ કરી લેવું છે, એવી ભાવના થાય અને પછી એની વિચારણા શરૂ થાય, તો એ અંતર વિચારથી થાય. એટલે અંતર વિચારણામાં શું થાય, અંતરની વિચારણામાં કે સ્વલક્ષી વિચારો લાવે એને, કેમ કે એને નક્કી શું કર્યું છે, મારે કલ્યાણ કરવું છે, મારું આત્મકલ્યાણ થયું નથી ને મારે આત્મકલ્યાણ કરવું છે, હું સંસારમાં દુઃખી થયો છું ને હવે મારે સુખી થવું છે, અને આ રીતે સુખી થવું, સંસારના સુખોથી નહીં, સાચા સુખ, મારે સાચું સુખ જોઈએ છે, આત્માનું સુખ જોઈએ છે, આત્માની શાંતિ જોઈએ છે, બીજી શાંતિ નથી. શું એટલે કે મન કસાયની શાંતિમાં એ અટકે એવું છે. શું કસાય મન થાય જીવને પણ અટકે નહીં. એટલે એ જ્યાં પોતે સ્વલક્ષી વિચારણા કરે છે અને દરેક બાબતની વિચારણામાં પોતાને જ અગ્ર રાખે છે, મુખ્ય રાખે છે અને વિચારતો જાય છે, એ પ્રકારની જો વિચારણા આવે જેને સુવિચારણા કહેવાય, જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ, એ અપૂર્વ વિચારણા છે. સ્વલક્ષી વિચારણા, સ્વલક્ષી જ્ઞાન જ્ઞાનથી કોઈ કામ નથી કર્યું. શાસ્ત્રો વાંચ્યા છે પરલક્ષી જ્ઞાનથી, સ્વલક્ષી જ્ઞાનથી નહીં, બરાબર અંગપૂર્વ વાંચી લીધા હોય તો. અહીં આત્મ સ્વભાવના વિચારની અપૂર્વતા બતાવે છે. એવું શું બાકી રહી ગયું કે અનંત અનંત કાળ ગયો છે કે ભ્રાંતિ ટળીને, એટલે કેવી રીતે સ્વલક્ષી વિચાર આવે ને ભાઈ. દાખલા તરીકે અમે તો એક નવી જ વાત સાંભળી કૃપાલુના પુસ્તક પછી, કે ભાઈ જ્ઞાની એમ કે છે કે તું રાગાદી સ્વરૂપ અને દેહાદી સ્વરૂપ તું નથી, તું જ્ઞાન સ્વરૂપે આત્મા છો. એટલે શું તો એમ વિચારમાં આવે કે આખી છી તો વાત આવતી છે, મને જેવો જેવો રાગ થાય છે તેવો હું માનું છું, દેહાદી સ્વરૂપે દેહના સંબંધો બધા એ પ્રમાણે માનું છું, આનો બાપ છો, આનો દીકરો છો, આનો ભાઈ છો, આનો આમ છો, આનો આમ છો, આનો આમ છો, ક્રોધ થયો તો મને થયો, રાગ થયો તો મને થયો, ફલાણું મને થયો, હું તો એવું જ માનું છું. પહેલું વચન એમનું પરમ સત્ય છે, મારા અનુભવ સાથે ટેલી થાય છે. એટલે અનુભવથી મેં હા પાડી, એમના વચનોને અનુભવથી આપે. હવે જ્ઞાન સ્વરૂપે તું છો, તું છો તો કઈ કે છે, પણ મને તેવો અનુભવ નથી. દરેક વાત અનુભવથી ટેલી કરવાની, એવો તો અનુભવ મને નથી, આ નથી, આ ભૂલ થાય છે એમ કે છે. તું દેહાદી સ્વરૂપ છો અને રાગાદી સ્વરૂપ છે એમ માની રહ્યો છું, તારી ભૂલ છે, તું એવો નથી, હું ભૂલ કરી રહ્યો છું, જ્ઞાન સ્વરૂપે છું એવું માનતો નથી, એ ભૂલ કરી રહ્યો છું, અસ્થિ નાસ્તિ બેની ભૂલ મારી ચાલુ છે, પૂરી ભૂલ છે. હવે હવે શું કરવું? તો કે શરીર ગયો જશે, રાગ ગયો જાય છે, સંબંધો છૂટી જાય છે, હું તો હું તો રહી જાઉં છું. તું રહી જાશ તો કેવી રીતે રહેતો? કે જ્ઞાન સ્વરૂપે રહી જાશ ને, જ્ઞાન નથી વ્યવ જતો, બાકી બધું વ્યવ જાય છે, તારું જ્ઞાન નથી વ્યવ જતો. બરાબર, જ્ઞાન સ્વરૂપે છું એ વાત વિશ્વાસ કરવા લાયક છે, પછી એને ઊંડા ઉતારવાની વાત થાય. પણ એ પણ પોતાના અનુભવથી ટેલી થવું જોઈએ. એક એક વાત એ રીતે પોતાના અનુભવ સાથે ટેલી કરવી જોઈએ, પોતાના અનુભવ સાથે જ્યાં ટેલી ન થાય ત્યાં પોતાની ભૂલ પકડી, ભૂલ સમજી અને એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડે. અનંતકાળમાં ત્યાગ વ્રત વગેરે કર્યું, પણ આત્મ સ્વભાવની વિચારવાનું વિચારણાનું સ્થળ બાકી રહ્યું, એ પણ અંતર વિચારણા, અપૂર્વ વિચારણા બાકી રહી. પોતાને વિશે શું ભ્રાંતિ રહી ગઈ તે એક અદભુત વિચારણાનું સ્થળ છે. બધા બીજા બધા વિચારોમાં દાપણ કર્યું છે, પણ આત્માની યથાર્થ વિચારણા કદી નથી કરી. વિચારણા નથી કરી એમ, યથાર્થ વિચારણા, અપૂર્વ વિચારણા, અંતરંગ વિચારણા, સ્વલક્ષી વિચારણા એ જીવે કર્યું નથી. પહેલા આત્મ સ્વભાવની વાત કરીને પછી તેનું નિમિત્ત પણ બતાવશે હવે પત્રની અંદર, પણ પહેલા સ્વભાવની વાત કરી છે. અનંતકાળની ભ્રાંતિ કેમ ટળે તેનો ઉપાય પણ બતાવશે. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? અહીં મતિ એટલે પર તરફ વળેલું જ્ઞાન, વળતું જ્ઞાન, પર તરફના વિકલ્પ દ્વારા પણ જે આત્માને પહોંચાતું નથી, પર તરફના વિકલ્પ દ્વારા પણ જે આત્માને પહોંચાતું નથી તે આત્માને વાણીથી તો કેમ કહી શકાય? મતિ એટલે પર તરફના જ્ઞાનનો ઉગાર અથવા પર તરફના વલણવાળું જ્ઞાન, એમ અહીં અર્થ સમજવો. સમ્યક મતિ જ્ઞાન વડે તો આત્મા જણાય છે, પણ પર તરફના વલણવાળા જ્ઞાનના ઉગાર વડે આત્મા જણાતો નથી. એટલે મતિનો અર્થ શું કરવા આમ કર્યો? કે મતિની ગતિ નથી, કે પર તરફનું વલણ વાળી તારી મતિ છે એની ગતિ નથી, બાકી સમ્યક મતિમાં તો આત્મા જ વિષય થાય છે, એ વાત અહીં લાગુ પડતી નથી. મતિમાં મિથ્યા મતિ લેવી.
રાખવું
જોઈએ મને, કેમ મને કોઈક કઈ કહી જાય, અપમાન કરી જાય તો કેવું દુઃખ લાગે છે? આ તો અપમાન નહી, આ તો રિસર જેલમાં જ નાખશે. એમ કે ભાઈ તમે ઢોર છો, ઢોર કાંઈ માણસની ઉપમા છોડીને ઢોર કે ઢોરની જેમ રખડો છો તમે, બહુ દુઃખ લાગે માણસ. પણ આ તો ઢોરમાં જવું જ પડે, જે પરલક્ષના કારણે ઢોર જ થવું પડે. પૂરું તો કઈ દેખાડ્યું ખાલી, આ તો બનાવી દે, બનાવી દે, પોતે જ પોતાના પરિણામથી પોતાને એવો બનાવી દે, તો ઓલું ઢોર કે એનું આટલું બધું દુઃખ લાગે.
મનુષ્ય ઉચિત, મનુષ્ય ઉચિત પણ હલકું વિશેષણ વાપરે તો માણસને દુઃખ થઈ જાય છે. એવું દુઃખ થાય, એવું દુઃખ થાય ભાઈ. ઘણા એવા પ્રકૃતિવાળા માણસો છે, એક વખત એનું અપમાન થયું હોય ને જિંદગીભર ભૂલે જ નહીં. એવું શૈલી અને રીજાય નહીં કે આણે મારું અપમાન કર્યું હતું, આણે મારું અપમાન કર્યું હતું, આણે મારું. તો આ તો પશુ ઉચિત વિશેષણ વાપર્યું. એ વિશેષણોની વાત ઘેર ગયા તો પશુ બનવાનો વારો આવ્યો. કેટલું દુઃખ લાગ્યું હતું, કેટલું દુઃખ લાગ્યું હતું. એક અપમાન સામાન્ય કરો તો આટલું દુઃખ લાગે, તો પશુ બનવું પડે એનું કેટલું દુઃખ લાગે. અને મોટો કાલ તો નીકળ્યો એટલે તિરંજ ગતિમાં જવાનો છે, ભૂલ્યો એટલે ખલાસ. એક પગથિયું ભૂલે ને પડે નીચે. અહીંયા શું બતાવ કરશે, મેં તો હજી આટલી ભૂલ કરી છે ને, એથી વધારે મારી ભૂલ નથી ને, એમ નથી ભાઈ. તો પગથિયું એક જ ચૂકે છો, પડીને ક્યાં જાય છો? બેઠો પડે છો તો હા, બધા પગથિયા તારે જાય છે. એવું નથી, આમાં ચૂકો પગથિયું ચૂકો તું ગયો છેલ્લે. એટલે એની ગંભીરતા ન ભાસે ત્યાં સુધી વેદના આવે નહીં. વેદના ન આવે તો સ્વલક્ષ્મણો આવે નહીં. સ્વલક્ષ્મણો ત્યાંથી શરૂ થાય છે. અહીં પરલક્ષ તો બધું કરી ચૂક્યો છે, શું બાકી રાખ્યું છે? એટલે 195માં એમને કીધું કે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં કે ભવિષ્યકાળમાં આ સિવાય કોઈને મોક્ષ માર્ગની દિશાનો અંશ પણ સૂજો હોય એવું બન્યું નથી, બનતું નથી ને બનવાનું નથી. એ સ્વલક્ષ ઉપર ભજન છે, ત્યાં આશય સ્વલક્ષ ઉપર છે આખો.
એમાં
તો સ્વલક્ષ ન કર તો નિશ્ચર તું આડો હાલે છે, સીધી વાત છે. પરલક્ષ હાલે છે તો પછી આડો હાલીશ તો આડા ભાવ આડા આડે સારા શરીર નહીં મળે, શું મળશે? આડા શરીર મળશે, ન્યાય થી વાત છે. એમાં અન્યાય નથી, કઈ ન્યાય છે. તો સમ્યક જ્ઞાન વડે તો આત્મા જણાય, પણ પરતરફના વલણવાળા જ્ઞાનના ઉપાડ વડે આત્મા જણાતો નથી. આમ પહેલા તો ઉપાદાન સ્વભાવ તરફની વાત કરી, હવે અનંતકાળથી રહી ગયેલી તે ભ્રાંતિ ટાળવા માટે અને અંતર સ્વભાવમાં વળવા માટે શું કરવું તે પહેલા કહે છે. સૌથી પહેલા શું થવું જોઈએ કે ઉદાસીનતાનો ક્રમ છે. નાસ્તિકની વાત આવી પહેલી, કેમ પહેલી નાસ્તિકની વાત આવી કે તું નાસ્તિકમાં ઊભો છો તો તું ઊભો છું ત્યાંથી એક ડગલું ભરીશ કે બીજી જગ્યાએથી એક ડગલું ભરીશ? આ ગુરુદેવના સમાજમાં આ વિષય ઉપર હજી ગડબડ ગણી છે. શું નાસ્તિકથી કેમ વાત કરો છો? પરિણામથી કેમ વાત કરો છો? ધ્રુવથી વાત લ્યો ભાઈ. તું ઉભો છો નાસ્તિકમાં, તું ઉભો છો પર્યાયમાં.
પર્યાય બુદ્ધિ લક્ષ્મી વાત કરે છે,
પર્યાયની વાત છે. અને ગુરુદેવે કરી છે, બીજા કોઈ કરી છે? તો તું ગુરુદેવની નાયકની વાત પકડે છો, પૂર્ણતાના લક્ષ્યવાળી વાત શું કરવાનું છે પકડતો? તું નાયકની વાત પકડે છો, ભાવભાષાની વાત ના પકડતો નથી. રાગથી નહીં થાય, વિકલ્પથી નહીં થાય એમ કે છે, છતાં તું વિકલ્પ શું કરવા કરો છો? કેવી રીતે ચાલી શકે માણસ? ઊભો છે અહીંયા અને આંગણા બાર પગ મૂકવો નથી અને એમ કે છે કે ચોકમાંથી દોડ લગાવી છે મારે, પણ તો આંગણા બાર તો નીકળતો પેલા, ઘર બાર તો નીકળવા દો. એટલે પ્રેમચંદજીનો કાગળ આવ્યો છે અમારો. પ્રેમચંદજી હમણાં બે વખત જઈ છે તો એ દ્રવદૃષ્ટિ પ્રકાશ ને નાયક ને બીજી વાત લેતા નથી. હું ભાઈ આ ભાવ વાસન વગર નકામો છો. તો પણ અમે બરાબર ગુરુદેવે કીધું છે કે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, એ જ રટણ કર. પણ દિવાલ ઉપર સેંકડો વાર લખાવી નાખ્યું છે, તું ભગવાન હે, તું ભગવાન હે, તું ભગવાન હે, ભગવાન બનના નહીં હે, ભગવાન હિ હે. કંઈક બનવાની વાત પર્યાયમાં આવે છે. બીજી શૈલી લ્યો છો અને ગુરુદેવ બીજી શૈલી લે છે, ભાઈ ગુરુદેવે આ બધી વાત કરી છે, તમારું ધ્યાન ગયું નથી, તમે અડધું પકડો છો, અડધું મૂકી દો છો, આવી મનમાની રીતે કામ ન થાય. ગુરુદેવે બધી વાત કરી છે, મોક્ષોની ભૂમિકા ની ભાવ વાસન ની બધી વાત કરી છે. આપણને ફાવે પકડી લેવું, હેલું લાગે એટલે તો વિકલ્પ છે ને, વિકલ્પ કરતા તો આ વિકલ્પ કરતા કરતા થાય, પણ મને શાસ્ત્ર માંથી મળ્યું છે. એમ બતાવો કે એટલે કાયદો તોડર મજની ચિઠ્ઠી, વિકલ્પ પૂર્વક નિર્વિકલ્પ દશા થવાનું વર્ણન વાંચો. કીધું તો કે જ્ઞાની પણ નિર્વિકલ્પ થવા માટે ધ્યાનમાં બેસે, ઉદ્યમ કરે છે, ધ્યાનમાં બેસે. કોની વાત કરે છે? જ્ઞાનીની. તમે કેમ તમારું લઈ લીધું? તમે જ્ઞાનીની જેમ ધ્યાનમાં બેસી શકશો? એના વિકલ્પ તમારા વિકલ્પ સરખા લ્યો છો. એના જ્ઞાનમાં આત્મા છે, તમારા જ્ઞાનમાં આત્મા નથી, તો પછી એના વિકલ્પ ને તમારા વિકલ્પ સરખા એક જાતેના ક્યાંથી હાલવાના હતા? એના જ્ઞાનમાં આત્મા છે ને વિકલ્પ ચાલે છે, તમારા જ્ઞાનમાં આત્મા નથી ને વિકલ્પ ચાલે છે, શું થાય? નથી સમજી શકતા. અને વિકલ્પ કરતા કરતા થાય એવો ડર થાય, થી કાઢવો જોઈએ. પણ ગુરુદેવ એમ કે રાગ થી નહીં થાય, વિકલ્પ થી નહીં થાય, એનું શું કરશો? એ ગુરુદેવ ના વચન નું શું કરશો તમે? બોલો, એ ગુરુદેવ નું વચન છે, બીજા કોઈ નું છે? એવું થઈ જાય છે. નિરંતર ઉદાસીનતા નો ક્રમ છે. અંતર સ્વભાવમાં વળવા માટે શું કરવું તે કહે છે, એમ કહીને આ વાત શરૂ કરી. એવડી મોટી વાત ભૂલી જાય છે. બીજું કે તું રાગમાં ને પર્યાયમાં ઉભો છું. અચ્છા, તો સમજણ છે એમને નક્કી કર્યું કે આ જગ્યાએથી ઉઠીને દ્રવ સ્વભાવમાં જવાનું છે. સ્થિતિ તો તારી આ છે, આ સ્થિતિમાં તું શું ફેરફાર કરીને જવા માંગે છો, કે આના સ્થિતિ રાખીને જવા માંગે છો? એ કે પહેલા કે આના સ્થિતિમાં તું નહીં જઈ શકે, એ ફેરફાર કેવા જાતનો કે જેથી અહીંયા દ્રવમાં જઈ શકાય? આ લેકિંગ પોઈન્ટ કોઈ વિચાર નથી. આટલી જે લેકિંગ વાત છે એ કોઈ વિચાર નહીં. જવાબ લખો સાથે કે આ વાતનું લેકિંગ છે ગુરુદેવના સમાજમાં, આ વાતનું લેકિંગ હોવાથી આજે એનું ફળ દેખાતું નથી. ફળ નથી દેખાતું, એનું શું કારણ? હજારો માણસો અજ્ઞાયકનો વિકલ્પ કરવા લાગી ગયા છે, મોટા ભાગે આ પરિસ્થિતિ છે. ફળ કોઈ એકેને નથી, એનું શું કારણ? કે ક્યાં ફેરફાર, જ્યાં ઊભો છો ત્યાં શું ફેરફાર કરવો, એ કંઈ વિચારવું નથી. સીધું તમારે બહારથી દોડવું છે.
રાખીને મોક્ષ ઈચ્છા કરનાર મોક્ષ નું સ્વરૂપ જાણતા નથી. ઈચ્છા રાખીને મોક્ષેચ્છા કરનાર મોક્ષ નું સ્વરૂપ જાણતા નથી.
મોક્ષ નું સ્વરૂપ જાણતા નથી, પણ બંધ નું સ્વરૂપે જાણતા નથી. મુખ ની વાત તો બહુ સૂક્ષ્મ છે, પણ બંધ નું સ્વરૂપે જાણતા નથી. વાત એમ છે ખરેખર, શું પણ એમને એક વાત હતી કે આ નહી, આ નહી, આ નહી. 6 કલાક પૂજા કર્યા પછી આત્મશાંતિ કેમ ન થઈ? કસાય ની મનતામાં ફસાણા નહીં. મારે મારી શાંતિ જોઈએ, મારા આત્મામાંથી શાંતિ. કેમ મળે, ક્યાંથી મળે એ ખબર નહોતી. મૂંઝાતા હતા, મૂંઝાણામાંથી વેદનામાં આવ્યા. એ તો એવા વેદનામાં આવ્યા હતા, વેદના સમુદઘાત થઈને એવા વેદનામાં આવ્યા હતા. હા, એવા વેદનામાં આવ્યા, વેદના સમુદઘાતમાં આવેલા.
એટલે એટલે
શરીરના પ્રદેશો બહાર નીકળી જાય શરીરમાંથી. એમ લાગે કે એ આમ ડેથ થઈ ગયો એવું લાગે વખતે, પછી આવીને સમય જાય. એવી વેદના ઉપડેલી, પ્રાણ છૂટી જશે, જીવી જ નહીં એકો. એ જેને એક્સ્ટ્રીમ પોઈન્ટની ભાવનામાં આવ્યા આત્મશાંતિ માટે, કુદરતની વ્યવસ્થા કરવી પડે. આત્મધર્મ હિન્દી ફ્રી ઓફ ચાર્જ ચારાની નકલ એમને ત્યાં વાંચી, અને એમનો આત્મા અંદરથી ઓળખાણ પારખાણ પરિચય કઈ નતો. મળશે તો અહીંથી મળશે. આત્મશાંતિ ની વાત કર, ઠંડી એવા આવી કે 6 આવશ્યકમાં 6 પ્રકારના વિકલ્પ ની આકુળતા છે. વિકલ્પ આવશ્યક આત્મશાંતિ ની આ વાત કરશે. ત્યાં જવું જોઈએ. ભાંગતો વેપાર, ભાંગતો ધંધો, આર્થિક સ્થિતિ નબળીને સંઘટાવ્યા, સંયોગના બધા જ જેને કહી કે પ્રતિકૂળતાઓ, કુટુંબ મોટું અને કુટુંબના નિર્વાહની વ્યવસ્થાને એવી સ્થિતિમાં સમ્યક દર્શન લીધું છે. અને કેટલી ઉપેક્ષા કરી હશે ત્યારે સમ્યક દર્શન લીધું છે. ચિંતા જ નહીં જેને થાય તો સમ્યક દર્શન થાય. ચિંતા સંયોગ નહીં થાય ને સમ્યક દર્શન શું થાય? એમાં તો વેદના ન આવે. અનાત્માની ચિંતામાં તો આત્માની ચિંતાની વેદના નથી થતી. કેટલી ઉદાસીનતા સુવાની હશે. 15 દિવસથી તો ખબર નથી રહી કે હું અહીંયા આવ્યો છું ને મારે ખરે ખબર આપવા જોઈએ. એ તો એમણે વાત કરી તો ખ્યાલ આવ્યો કે 15 દિવસે તારા આવ્યો સમજણ, ત્યારે ખબર પડી. કરો મેં તો ખરેખર કીધું જ નથી કે હું અહીંયા આવ્યો છું. ઘરે મુખ્ય પણ એમ કીધું કે મુંબઈ ધંધા માટે જવું પડશે. પણ સંકટ જવાનો વિચાર આવે છે. શું વિચાર પોતે ફાઇનલ કર્યો એ કીધા વગર નીકળી ગયા. ફાઇનલ કરેલો વિચાર પેલો સંકટનો, એમના માટે મુંબઈનો નહીં. મુંબઈમાં હિન્દુ મુસલમાનના હુલ્લડ થયા. એ વખતે કોમી રમખાણો થયા અને મોટા તોફાન છાપામાં આવવા મળ્યું. એટલે બધા ચિંતા કરે, હમણાં સમાચાર નથી શું છે. એ 2 જગ્યાએ તાર મૂક્યા, એક સોનગઢ અને એક મુંબઈ. ફાયર વેલફેર, આ તો બીજું કાંઈ નહીં, બે શબ્દોમાં તારા આવ્યો તમે ફાયર વેલફેર. ત્યારે અમને ખ્યાલ ગયો કે હું જન્મ આલું તમારી. આ કેવી ઉદાસીનતા આવે. પછી તાર મૂકી દીધો, હા હું સમજો છું અને કુશળ છું. એવું ઉદાસીનતા તો એવી આવે છે. એનું કારણ છે અવરોધ છે, છે આસક્તિનો. આસક્તિથી પરિણામ બહાર ખેંચાય છે. જે પરિણામને તમારે અંદર ખેંચાણ થવું જોઈએ, સ્વરૂપને સંપત્તિનું આકર્ષણ થઈને અંદર ખેંચાઈને જવા જોઈએ. એના બદલે મોહને બહાર ખેંચાઈને જાય છે. એ અવરોધ છે. એ તમને અંદર જવા ન દો. ઉદાસીનતા આવ્યા વગર તરલું જ પગે છે. ઉદાસીનતા પછી સત્પુરુષ ની ભક્તિ માં લીન થવું એમ કે છે. એ 2 વાત કો રિલેટેડ છે. ઉદાસીનતા હોય એ સત્પુરુષ ની ભક્તિ માં હોય, અને સત્પુરુષ ની ભક્તિ માં હોય એ ઉદાસીનતામાં હોય હોય ને હોય. કેમ કે એ ઝૂકી ગયો સત્પુરુષમાં, તો ક્યાં પેલા ઝૂક્યો હતો? સંસાર વિષયોમાં ઝૂક્યો હતો. આ બાજુ ઝૂકી ગયો તો ઓલા પછી ઓલે બાજુ ઉદાસીન કેવી રીતે ઝૂકે? ઉદાસીન એટલે પહેલી વાત ઉદાસીનતા ને બાકી તો સાયમલ્ટેનિયસ ઉદાસીન થાય એ જ ભક્તિ માર્ગીન થાય. આ તો ઘણા શું કરે છે, આપણે તો ગુરુદેવની ભક્તિ ખૂબ કરીએ છીએ. જન્મજયંતિ ઉપર આટલા લખાવ્યા આપણને ખૂબ મહિમા છે. નિમિત્તે છેતરા મારી મારીને ગાય તો ભક્તિ તો કરીએ છીએ કે નહીં? ખૂબ ભરે તો તારા ઘરમાં ઉદાસીન થયો છો, વેપારમાં ઉદાસીન થયો, તારા ઉદયમાં ઉદાસીન થયો છો, તો તું સદપુરુષની ભક્તિમાં લીન થયો છો. એ વાત સાચી. ત્યાં રાગના રાગડા કરીને ઘરે આવે ને એ જ રાગડા પાસે તારા રાગના હાલતા હોય.
હે
યથાર્થ નથી એ વાત, યથાર્થ નથી. સસરાએ તે આવતે જન્મ જયંતિ ઉજવી છે. સારું બેન ને ફાધર કુટુંબ કુટુંબ પ્રતિબંધનું પૂછો. ગુરુદેવની ભક્તિ કરીને આપણે નહીં નહીં આવી. આ લોકો મુંબઈ છોડતા હતા તો એ નહીં છોડાવવા માટે માથા ખોટ થઈ તેમ જો પૂછો શું કરવા. કુટુંબ પ્રતિબંધ મારી દીકરી મારો જમાય કઈ દુઃખી થશે તો કઈક આમ થશે તો કઈક તેમ થશે તો કેટલું સમજાવતા હતા ને એટલે દલીલ કરતા હતા. હા તો મહિના નહીં ન મહિના તો ન મહિના પણ એ હવે પ્રતિબંધ વગર ક્યાંથી બધું આવ્યું? હા એ કઈ નહીં, એ બધું ફાવે એટલું જ પકડે છે માણસ. એ મેં જોયું ગુરુદેવની વાતો સાંભળીને ફાવે એટલું ફાવતો લે, ન ફાવતો એ મૂકી દે. પછી કે અમને પરિણામ થતું નથી પણ ક્યાંથી થાય? તમે ફાવતો લીધું છે કેવી સરસ વાત કરતા હતા. મૃત્યુ સમય હોય એટલે લૌકિક માતો બધાને બોલાવે, દીકરાને બોલાવી લ્યો, દીકરીઓને બોલાવી લ્યો, જમાઈઓને બોલાવી લ્યો, ભાઈઓને બોલાવી લ્યો, બધાને બોલાવી લ્યો, એવું બોલાવી લ્યો. અરે ક્યાં બોલાવી બોલાવીને તારે જવું છે એમ કે આમું નહીં. ઘરમાં હોય તો એને દોરડાની બહાર કાઢવા જોઈએ કે આમાં ન ઉભા રહે કે ટગર ટગર. કેમ તો કોઈ માણસ મરી જતો તો એની પત્નીને સામે ન રખાય કે ગુરુદેવને? કેમ કે તો આસક્તિનો વિષય છે, છેલ્લે વખતે એમ આસક્તિ રાખીને જાય થાય હોય ને દશા કે એ વખતે એને એમ કહી દેવું જોઈએ કોઈ મારી સામે રહેશો નહીં, મને મારું કામ કરવા દઉં, તમે બધા બહાર નીકળી જાઓ. બોલાવાની વાત તો એક બાજુ રહી, ઓરડામાંથી બધા બહાર નીકળી જાઓ, મને મારું કરવા દઉં અત્યારે. એવી વાતો કરવાનું એ શું બતાવે છે? એ કુટુંબ પ્રતિબંધ પહેલેથી છૂટ્યો હોય તો જ એમ કરી શકે. બીજાને તો કુટુંબ હંધ્યા વગર રે નહીં અને એની પકડ આવ્યા વગર રે નહીં. કેમ કે મૃત્યુ વખતે રુચિનો વિષય જ મુખ્ય થાય. જીવે જેની રુચિ કરી હોય એ જ મુખ્ય થઈ આવે. એ કુટુંબનો પ્રતિબંધ રાખ્યો એ બોલાવ્યા વગર કેવી રીતે સામે રાખ્યા પછી ટગર ટગર જોયા કરે કરે રે મૂકીને જાવ, અરે રે આ બધાને મૂકીને જાવ, અરે રે આ બધાને મૂકીને જાવ. ત્યાં વગર રે જ નહીં રોતા રોતા ભલે વાત કરે ઘરે ઘરમાં તેલ નથી, મહેમાન આવશે શાક છે એમાં વઘારશું, ભાઈ આવીને બેઠા છે, તમે તેલ તો લઈ આવો ઘરમાં, શાક વઘારવા પૂરતું તો લઈ આવો. જવાબદારી છે આ બે છોકરા છે આમ છે તેમ છે ઈશ્વર ભજન કરે છે ને મારે એમાં કેમ ખલેલ પહોંચાડે? ઈશ્વર ભજન કરે છે ને એમ કે પણ તમારી હાલત તો શું થાય? એમને મહેતા મહેતા કરે એમાં હું કઈ માથું નથી મારતી. મહેતાને જે સુધી હાથ નરસિંહ મહેતા એટલે મહેતા મહેતા કર્યા કરે, નરસિંહ નામ ન બોલે મહેતા મહેતા કર્યા કરે. નાગરીનાથ નાગર માં રૂપાળા પુરુષો સ્ત્રીઓ બધા રૂપાળા આખી કોમ જ જીવી છે. આ શક્તિ ઘણી થાય માણસ ને, પણ એ પોતે આ બાજુ ભગવાન ને ભજવામાં ચડી ગયેલા ને, એટલે એના મોઢામાંથી એ વાત નીકળી. કોઈ ખબર આવી ભગત તો ભજન ભજન ચાલુ હતા ને, ખબર આવે કે ઘરે તમારે બહુ મરી ગઈ કે તો કે બોલું થયું ભાંગી ઝંઝાળ શું થયું ભજશું શ્રી ગોપાલ. હવે તો ગોપાલ ને ભજવા છે એમાં જરા આરતી નહીં લીધું. કાંઈ આ શક્તિ ખરી માણસ ને, એનું નામ ભક્તિ કરી કહેવાય એને. એ સાચી ભક્તિ હતી, ઉદાસીનતા એ સાચી હતી. ભગવાનને ભજવા વાળા એવા ઉદાસીન થઈ શકે છે. તો આ તો સાચા દેવગુરુ શાસ્ત્ર અને સાચો આત્માની વાત છે, આત્મા તરફ વળવાની વાત છે. નિરંતર કહ્યું છે પેલો શબ્દ લીધો, જેમ બધા માંથી તેલ કાઢવું હોય તો તેને સળંગપણે ઘસવું જોઈએ. બે લીસોટા મારીને પાછું બીજા કામે વળગે, પાછો લીસોટા મારે એમ કટકે કટકે ઘસે તો તેલ ન મળે. પછી અંતર પડ્યા વગર એક ધારું ઘસે તો તેલ નીકળે. તેમ એ નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવાનો કર્યો છે. જે પ્રયત્ન કરે છે વેદનાનો એમ વાત કરે છે, ક્યારેક લાગી આવે છે પાછું બંધ થઈ જાય છે, પાછું લાગી આવે છે પાછું બંધ થાય. તમે આ બદામનો રિસોટો કરીને પછી વ્યાજ શું કામ લાગે, બે ઘસરકા મારે બીજા કામે લાગી ગયા, પાછા આવ્યા તો હુકાઈ ગયો. તો એમ તમને લાગી આવ્યું, પાછા તમને રસ પડી ગયો ઉદયમાં કે તમારું લાગી આવેલું બધું ઘૂસાઈ ગયું, વળી પાછું લાગી આવ્યું શું કામ લાગે, કેદી કામ થાય, કામ થાય કેદી ન થાય. પર પ્રત્યે રુચિ કાંઈક ઘટે તો અંતરના વિચાર તરફ વળે ને. જુઓ પરની રુચિ ઘટે ત્યારે વૈરાગમાં ક્યાં વાત લીધી, મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ છે ને, એટલે એમ ન કીધું કે તું દીક્ષા લઈ લે, રુચિ તોડ. પર તરફની રુચિ તોડ, રુચિ ક્યારે તૂટે, જરૂરિયાત ન દેખાય તો. જરૂરિયાત દેખાય ને રુચિ તૂટે નહીં કોઈ દિવસ, કેમ કે રુચિનો સંબંધ જરૂરત સાથે છે. આ વાત નાસ્તિથી કરી છે, પર પ્રત્યે વૈરાગ દશા લાવીને અંતરની વિચારણામાં નિરંતર રોકાવું જોઈએ. આ અનુસંધાન કર્યું વિચારણા સાથે, પર તરફની વૈરાગ દશા આવીને લાવીને એ આવે ને એની વિચારણા કરે તો એનો કામ આવે. અહીં નિરંતર પર પ્રત્યે ઉદાસીનતા સેવાનું કહ્યું તો શું ખાવું પીવું કાંઈ ન કરવું, નિરંતર ઉદાસીનતામાં ખાવું પીવું બંધ અમારે કરવું એમ કોઈ પૂછે, એને દાખલો આપ્યો છે. જેમ વેપારનો લોલુપી સૂતો હોય ખાતો હોય પણ સાથે તેને વેપારની લોલુપતાનો ભાવ હારે ને હારે પીડ્યો જ હોય, તેમ ધર્મનિરુચિવાળાને ઊંઘમાં પણ પર પ્રત્યેની ઉદાસીનતા ખસે નહીં, ઊંઘમાં પણ ખસે, વૈરાગના સ્વપ્ન આવે એને એમ કહે છે. ધર્મની રુચિ વાળો ઉદાસીનતાના ક્રમમાં આતરો પડવા દેતો નથી. આ ધર્મ ની કહો કે આત્મકલ્યાણની રુચિ વાળો ઉદાસીનતાના ક્રમમાં આતરો પડવા દેતો નથી. ખાવું પીવું કે વેપાર વગેરેનો રાગ વર્તતો હોવા છતાં અંતરની રુચિમાં તે પ્રત્યે ઉદાસીનતા એ ક્ષણ પણ ખસતી નથી. ભલે બધી ક્રિયા ચાલે, વિકલ્પ ઉઠે ઉદાસીનતા સાથે.
તો
172 માં 83 સ્વરૂપ ભક્તિ પ્રત્યે લીન થવું પહેલી વાત સમજી લીધી કે પેલા સત્પુરુષ કોણ તે ઓળખવા જોઈએ, એમને ભક્તિ કૃત નો કામ આવે એમ કે છે. ઓળખાણ ની જવાબદારી પોતાની છે. સત્પુરુષ કોને કહેવાય તે જાણવાનો પોતાનો ભાવ છે, અભિપ્રાય છે. બે પૈસાની તાબડી લેવા જાય પણ ટકોરા મારીને પરીક્ષા કરે તો અનંતકાળની ભ્રાંતિ ટળીને આત્માનું કલ્યાણ કરવા માટે સત્પુરુષની પરીક્ષા કરીને ઓળખવા. હું તો સોનગઢમાં ગુરુદેવ ગયા પછી જ પ્રવચન આપતો હતો. ગુરુદેવની હું ત્યાં સુધી કોઈ દિવસ નથી કાંઈક પ્રવૃત્તિ કરી. સોનગઢમાં જે પ્રવચન આપવાનું શરૂ કર્યું એ ગુરુદેવના પછી જ.
એટલે
બહાર જતો હતો એમાં ગુરુદેવ ની સંમતિ હતી એટલે બહાર જતો. હા, કોઈ પ્રસંગ બહાર જાવ, બહાર જતો વેપાર માટે મુંબઈ જાવ તો મુંબઈ ના મંડળોમાં પ્રવચન
આપું.
પણ બધા બીજા વાતો કરે એટલે ગુરુદેવ ને ખ્યાલ આવે ને એટલે સંમત કરતા હતા. તો હું સોનગઢમાં એમ કેતો આપણે બધા ગુરુદેવ ને પરીક્ષા કરીને માનવાનું શરૂ કર્યું છે. રાખ આપણું એન્ટ્રન્સ કેવી રીતે છે તપાસો. હું તો પરીક્ષા કરીને જ ગયેલો છું. મેં પરીક્ષા શરૂ કરી પછી જ મેં સંમત કર્યા છે. મને મારી વાત યાદ આવે તો હું એમ કહું ને મારી વાત આમ છે. હું પૂછું આપણા એમ બધા બેઠા છો ગુરુદેવને માનવા વાળા જ બેઠા છો સોનગઢમાં બરાબર. પરીક્ષા કરીને આવ્યા છે કે એમને આપણે દાખલ થઈ ગયા છીએ જરાક જોઈ લેજો બધા. જો એમને એમ દાખલ થઈ ગયા હોય તો તમે બરાબર નથી કર્યું. ઓળખાણ નો સવાલ ઉભો નથી થતો. ઓળખ્યા વગર ભક્તિ કામ નથી આવવાની. તો અનંતકાળની ભ્રાંતિ ટાળીને આત્માનું કલ્યાણ પ્રગટ કરવા માટે સત્પુરુષની પરીક્ષા કરીને ઓળખવા જોઈએ. સત એટલે આત્મ સ્વભાવ. તેને જેને ઓળખાણ થઈ છે, અનુભવ થયો છે તે સત્પુરુષ. સંસાર પ્રત્યે નિરંતર ઉદાસ થવું અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું એમ બે વાત કરી છે. હારે જોડી આગલા વાક્યને જોડ્યું. સંસારમાં ઉદાસીન થવું અને સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. એટલી ભક્તિ કરે અને ઉદાસીનતા ન થાય યથાર્થતામાં નથી. ઉદાસીનતામાં આવે અને સત્પુરુષની ભક્તિમાં ન આવે ઉદાસીનતા બરાબર નથી. આમ લઈ લીધું હારે બે વાત કરી છે. વળી વિશેષ કહે છે કે સત્પુરુષોના ચારિત્રનું સ્મરણ કરવું. પહેલા જેનું જ્ઞાન કર્યું હોય તેનું સ્મરણ કરી શકે, સમજણ આવી હોય એનું સ્મરણ કરી શકે ને. તો સત્પુરુષનું ચારિત્ર કોને કહેવાય તેના જ્ઞાન વિને તેનું સ્મરણ કઈ રીતે કરશે? હવે સત્પુરુષના ચારિત્રોના પુરાણો છે બધા, રામચંદ્રજીના, પાંડવોના, શ્રી કૃષ્ણના અને એમ તો 24 તીર્થંકરોના બધા, એમાં તો ઘણી વાતો આવે. તો ચારિત્ર ક્યાંથી પકડશો સત્પુરુષનો? સીતાનું હરણ થયું ને રામ રોવા મીડ્યા એ સમજાશે તમને, પણ એ રોતા હતા ત્યારે એ વંદર ભિન્નતા એમનું ચારિત્ર બીજું હતું એ કેવી રીતે પકડશો? નિયોગ્રહનું સ્મરણ કેવી રીતે કરશો? પ્રત્યક્ષ વગર તો અમથી ખબર ન. સ્મરણ કેવી રીતે કરશો તમે? પ્રશ્ન જ નથી. પછી લીનતા ની વાત તો પછી કહે છે સત્પુરુષ ને ત્યારે તો સ્મરણ કરવું.
એને અંતરંગથી કોઈ સ્પૃહા નથી એવી જેને ગુપ્ત આચરણ
આચરણ છે.
જ્ઞાન છે એનું સ્મરણ થાય. મિત્ર શું સ્મરણ આપશે કેવી રીતે એમ પ્રશ્ન પૂછ્યો છે, એ ઓળખાણ વગર ન થાય એમ કેવું સ્મરણ.
રાખીશ.